સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 14/2/2015. વચનામૃત વડતાલ 12, મહિમા સહિત નિશ્ચયનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તકીએ યુક્ત ઢોલ્યો હતો તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને માયલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંતર્દૃષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામુ કરુણા કટાક્ષ કરીને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે, તે સર્વે સાવધાન થઈને સાંભળો છે. અનંત કોટી સૂર્ય ચંદ્રમા અને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ, તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોરતો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યોત જેવો હોય પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો અને તે જ ભક્તને જો ક્યારેક અસદ્દેશ અસત્કાળ અસત્સંગ અને અસત શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય છે શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ધન્ય વૃંદાવન વાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા, એ મહાત્માનું કીર્તન ગાવો. પછી તે કીર્તન ગાયું પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે, જે
અહો અમી દેવ વરા મરાર્ચિતમ પાદાંબુજમ તે સુમન ફલાર્હણમ નમંતિ ઉપાદાય શિખાભિરાત્મનસ તમોપહત્યે તરુ જન્મ યત્કૃતમ.
એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુસંક જેવો જાણવો, તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય તે નપુસંક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુસંકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તે મહાત્મ સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી, એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે વર્તાલનું 12મું જે તે થયું.
વચનામૃત વડતાલ 13. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય?
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1882 પોષવદી સપ્તમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તળે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કરીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર બિરાજમાન હતું એવી શોભાને ધરતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું જે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે ને સાધુ રૂપે છે તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, તેવી રીતે જે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય તે જે શ્રદ્ધાએ યુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે, તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે, તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી અને તે બ્રહ્મ તે શ્રીકૃષ્ણ ભગવાન છે, તે એક દેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે અને વળી જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારો ને લાખો ગાંવ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરીને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાંવ ઉપર કાંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કરીને પણ ઉપાડે, તેમ શ્રીકૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ દૂરદર્શન રૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે. અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે તે તો મૂર્તિમાન છે, તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કયા છે. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે, તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વર્તાલનું 13મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 26મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક વખતે મધ્યનું 42મું વચનામૃત વંચાવ્યું, તેમાં વાત કરી જે સગુણ નિર્ગુણ ઐશ્વર્ય તો અક્ષર ના કયા છે ને પુરુષોત્તમનો મહિમા તો એટલો અગાધ છે કે તેમના સગુણ કે નિર્ગુણ ઐશ્વર્ય તો વર્ણવી શકાતા જ નથી. વળી કાર્યાણીના 8મા વચનામૃતમાં સગુણ નિર્ગુણ ઐશ્વર્ય પુરુષોત્તમના કહ્યા છે. આમ મહારાજનો સિદ્ધાંત જાણ્યો ન હોય તો ગોથા ખવાય છે. ત્યારે મનજીભાઈએ પૂછ્યું જે કેમ સમજવું, ત્યારે સ્વામીએ કહ્યું જે શાસ્ત્રમાં તો બહુધા બ્રહ્મ કે અક્ષરને અને પરબ્રહ્મ કે પુરુષોત્તમને અભેદપણે જ વર્ણવ્યા હોય છે. તેથી કાર્યાણીના 8ના વચનામૃતમાં મહારાજે શાસ્ત્ર પ્રમાણે મુક્તાન સ્વામીના પ્રશ્નનો ઉત્તર કર્યો છે અને મધ્યના 42ના વચનામૃતમાં મહારાજે સગુણ નિર્ગુણ ઐશ્વર્ય અક્ષર બ્રહ્મના કયા અને પોતે તો એ અક્ષર બ્રહ્મથી પણ અતિ અપાર છે, કેમ જે અક્ષર પર્યંત કોઈથી તેમના ઐશ્વર્યનો કે મહિમાનો પાર પામી શકાતો નથી એવો અગાધ મહિમા કયો છે. જેમ ચિંતામણીમાં દ્રવ્યની ગણતરી થઈ શકતી જ નથી એ તો અતિ અપાર દ્રવ્યના આશ્રય રૂપ છે, તેમ ભગવાનના મહિમાનો પાર ભગવાન પોતે પણ પામી શકતા નથી. પણ મૂળ અક્ષરમાં મહારાજ એવા ને એવા સદા સર્વદા રહ્યા છે. તેથી મૂળ અક્ષર દ્વારા સગુણ નિર્ગુણ ઐશ્વર્ય કહેવે કરીને મહારાજના જ ઐશ્વર્ય કહેવાય છે. તે શું તો મૂળ અક્ષર મહારાજના સેવક છે, તેનો મહિમા કહી શકાતો નથી. તો તેના સ્વામી જે મહારાજ તેનો તો કહેવાય જ કેમ. તેથી મહારાજને સગુણે ન કહેવાય અને નિર્ગુણે ન કહેવાય. જે સગુણ નિર્ગુણ ઐશ્વર્ય કહી શકાય છે તે તો મૂળ અક્ષર બ્રહ્મ દ્વારે જ કહી શકાય છે અને મહારાજ સ્વયં તો સર્વ કારણ રૂપે મૂળ અક્ષરના આત્મા અને સ્વામી અને પ્રેરક સદા સર્વદા સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. માટે શાસ્ત્રમાં જ્યાં સગુણ નિર્ગુણ ઐશ્વર્ય પુરુષોત્તમના કહ્યા હોય ત્યાં અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમને અભેદપણે કરીને કયા હોય એમ સમજીએ તો જ મહારાજનો અભિપ્રાય સમજાય. તે જેમ કોઈ આંટે ત્યારે બીજી તરફ જોતો હોય તેમ લાગે પણ ધારી રાખ્યું હોય તે નિશાન પાડે, તેમ મહારાજની વાંકી વાતો કોઈથી કળાય નહીં. વાત 27મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક વખત લોયાનું 13મું વચનામૃત વંચાવ્યું, તેમાં વાત કરી જે અક્ષરધામ વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ બિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તોને પોતાના ઐશ્વર્ય કરીને ધારવાને સમર્થ છે એવા નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપરી વર્તે છે તે એને ને બીજા અક્ષરાધિક મુક્તને સરખા કહે છે. તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને તેના દર્શન પણ કરવા નહીં અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય છે. ત્યારે વળી મનજીભાઈએ પૂછ્યું જે સત્સંગમાં નારાયણને અને મુક્તને સરખા કહે એવી તો સમજણ કોઈની હોય એમ જણાતી નથી અને મહારાજે એમ કહ્યું તે કેમ સમજવું. ત્યારે સ્વામીએ કહ્યું જે મર્મની વાત અટપટી બહુ છે, તે શું તો મહારાજે આમાં મૂળ અક્ષરને સર્વ અક્ષર મુક્તોથી પર કહ્યા છે અને પોતે તેથી પણ પર છે એમ કહ્યું. હવે શાસ્ત્રોના લખનારાઓ પરોક્ષપણે નારાયણ અને અક્ષર અને અક્ષર મુક્તોનું અભેદપણે નિરૂપણ કરે છે, કારણ એમાં પુરુષોત્તમ નારાયણનો વિશિષ્ટ સંબંધ આવે છે, તેથી બધાને પુરુષોત્તમ રૂપ કહે છે. વળી વેદ વેદાંત સચ્ચિદાનંદ બ્રહ્મનું વર્ણન કરે છે, તેમજ જ્યાં જ્યાં શાસ્ત્રમાં મહિમા કયો છે તે અક્ષર રૂપે જ કયો છે. એવા જે સનાતન મૂળ અક્ષર, તેનો પ્રકાશ જે સચ્ચિદાનંદ બ્રહ્મ, ત્યાં સુધી શાસ્ત્રો પહોંચી શક્યા છે. પણ મૂર્તિમાન મૂળ અક્ષરનો મહિમા કોઈ કહી શક્યા નથી, તે માટે સચ્ચિદાનંદ જે પ્રકાશ તેથી પર નારાયણ એમ કહે છે, ત્યારે મહારાજને કહે તો એમાં સચ્ચિદાનંદના પ્રકાશી જે મૂળ અક્ષર તે રહી જાય છે, અને તેથી તે મૂળ અક્ષર જે તે અક્ષર મુક્ત કોટી ભેળા થઈ રહ્યા. આમ મહારાજને મૂળ અક્ષર જેવા અને મૂળ અક્ષરને અક્ષર મુક્ત જેવા જાણે તેને દુષ્ટ મતવાળા કહ્યા છે, કેમ જે સચ્ચિદાનંદ જે ધામરૂપ પ્રકાશ તે તો મૂળ અક્ષરનો છે. તે સચ્ચિદાનંદ પ્રકાશને મહારાજની મૂર્તિનો પ્રકાશ ઠેરાવે એટલે મૂળ અક્ષર મૂર્તિમાનને બીજા મુક્ત ભેગા ગણી કાઢે, અને પુરુષોત્તમને કહે છે તો મોટા પણ તે મૂળ અક્ષર જેવા સમજાય છે, કેમ જે જેવા મૂળ અક્ષર છે તેવા જો ન સમજાય તો મૂળ અક્ષરનો જે મહિમા કયો છે તે મહારાજનો સમજાય. તેથી મહારાજને મૂળ અક્ષર જેવા જાણ્યા, કેતા સ્વામીને સેવક જેવા જાણ્યા. માટે મૂળ અક્ષરનો મહિમા જાણ્યા વગર મહારાજની ઉપાસનામાં બહુ બાદ આવ્યો, અને એવી સમજણવાળા પણ આપણા સત્સંગમાં છે. તે સારું મહારાજને પોતાનો રહસ્ય પોતાના ભક્તને સમજાવવો છે, તે જુઓ. તેમાં કહ્યું છે, જે નારાયણને લીધા વિના તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની સી વાર્તા કેવી. તેમાં શું કહ્યું તો અક્ષર બ્રહ્મને સર્વે બીજા મુક્તોથી પર અને શ્રેષ્ઠ કયા, કારણ કે તે અક્ષર બ્રહ્મરૂપે થઈને પોતાની ઉપાસના કરવાનું લોયાના 12ના વચના વ્રતમાં મહારાજે કહ્યું છે, કેમ જે જેમ આકાશમાં પક્ષી ઉડે છે તેને વાયુ તત્વ પ્રદાન છે, તથા જેમ માછલાને જળ તત્વ પ્રદાન છે તેથી તે સામાપુરે ગતિ કરી શકે છે, તેમ અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામ્યા વગર ઉપાસક અક્ષરધામમાં મહારાજની સેવામાં રહી શકતો નથી. એવી રીતે મહારાજે મૂળ અક્ષર, અક્ષર મુક્તો અને સચ્ચિદાનંદ બ્રહ્મ એ સર્વની પોતાના પરમ અદ્વૈત સંબંધે કરીને એકતા કરી છે. પણ મૂળ અક્ષર આગે સર્વને ઉપાસ્ય મૂર્તિ તો એક મહારાજ પુરુષોત્તમ જ છે. વાત 28 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક દિવસ મધ્ય 24મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી, જે જુઓ આમાં કહ્યું છે, શ્રી પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનનું અક્ષરધામ અને તે ધામને વિશે રહ્યા જે ધામના મુક્તો, આ ત્રણ સનાતન અખંડ ને અવિનાશી છે. તે વગર બીજા જે જે લોક છે ને તે લોકને વિશે દેવ છે, અને તે દેવના જે વૈભવ છે તે સર્વ નાશવંત છે. આવી રીતે સાંખ્ય નિષ્ઠાએ કરીને પ્રકૃતિ પુરુષ પર્યંત સર્વને કાળનું ભક્ષણ સમજે છે, ત્યારે તેમાંથી હેત ટળે છે. જીવનો તો એ જ સ્વભાવ છે કે પોત પોતાના અંગના શબ્દો જ ગ્રહણ કરી લે. શ્રીજી મહારાજે અનેક જીવોના કલ્યાણ માટે આવો ઉત્તમ સંપ્રદાય બાંધ્યો, દેવ આચાર્ય અને સાધુ તથા શાસ્ત્રો કર્યા, પણ એ સર્વમાં મૂળ કારણભૂત જે પોતાનું સ્વરૂપ, તેનું જેને નિશાન રહેતું નથી અને જેવો કાર્યમાં જ સલવાઈ રહે છે તેવાને શ્રીજી મહારાજનું હાર્દ સમજાતું નથી. તે જેમ પતકાળાના વેલાને ઝાડ પર ચડાવવા માટે ઝાંખરાના ટેકા મૂકે છે, આથી વેલો ઝાડ ઉપર ચડી જાય છે પણ સાથોસાથ ઝાંખરામાં અટવાઈ જાય છે, જરડા લેતા તે વેલો તૂટી જાય છે, એમ સામાન્ય મુમુક્ષુઓ તો સંપ્રદાયની સામાન્ય પ્રથામાં જ બંધાઈ રહે છે, અને શ્રીજી મહારાજે તત્વે કરીને પોતાના સ્વરૂપના સર્વોપરી નિશ્ચયનું નિરૂપણ કર્યું છે તે સામી તો નજર જ રહેતી નથી. આ વચનામૃતમાં કોઈ દેવ કે તેમના લોકને અવિનાશી રહેવા ન દીધા, ચોખ્ખો પાટલો કરી નાખ્યો, છતાં શબ્દો પડ્યા હોય જે તો શ્રીજી મહારાજે પોતાના ભક્તને જે પરોક્ષ રૂપે દર્શન દીધા તે સ્વરૂપોને પધરાવ્યા છે. આમ એનો સાંધો રાખવાની ખાતર મહિમા કહે, પરંતુ આ દેવો તો બહારનાને સત્સંગમાં વાળવા અને મંદિરની સેવા માટે છે એમ સમજે નહીં. પ્રથમના 41માં પ્રકૃતિ પુરુષથી ઉત્પત્તિ સર્ગ કહ્યો અને મધ્યના 24ના પ્રમાણે પ્રકૃતિ પુરુષથી પર દિવ્ય પુરુષોત્તમ ભગવાન અક્ષરધામ અને અક્ષર મુક્તો એ સદા સનાતનને દિવ્ય છે એમ સિદ્ધ કર્યું. આથી આ ત્રણ સિવાય જે જે ધામો છે અને ધામોના અધિપતિઓ છે તે સર્વનો પ્રકૃતિ પુરુષના કાર્યની અંદર સમાવેશ થઈ જાય છે. તે જુઓ છેલ્લા 38માં કહ્યું છે કે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વ મિથ્યા છે, કેમ જે સર્વ આકાર કાળે કરીને નાશ પામે છે ને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર તથા ભગવાનના મુક્તનો આકાર છે તે સર્વ સત્ય છે અને તે જ સર્વોપરી પુરુષોત્તમ ભગવાન દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થયા થતા સર્વજનના નયન ગોચર વર્તે છે. મધ્યના 9માં પોતાના જ સ્વરૂપને સર્વોપરીને સદા દિવ્ય સાકાર અને સર્વ અવતારનું અવતારી ન જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. વળી 45ના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજે યત્ર ત્રિસર્ગો મૃષા તથા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ એ પદે કરીને પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનનો નિશ્ચય કરવા ઉપદેશ કર્યો છે. મધ્યના 13માં શ્રીજી મહારાજે કહ્યું છે જે તે સ્વરૂપને તમે સાક્ષાત દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી તે શું, તો શ્રીજી મહારાજ 22 વર્ષે પોતાના સ્વરૂપની ખુલ્લી વાત કરે છે તો પણ કહેવું પડે છે કે તે સ્વરૂપ હજુ પરિપૂર્ણ સમજ્યામાં આવ્યું નથી. આમાં એ વાત છે કે શ્રીજી મહારાજને સૌ ભગવાન તો જાણતા હતા પણ સર્વ અવતારના અવતારી પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામના અધિપતિ અને ઈશ્વર કોટી અવતાર કોટી પુરુષ કોટી એ સર્વને પણ ઉપાસ્ય ભજનીય ને સેવનીય છે એવા સર્વોપરી જાણતા ન હતા. તેથી એવા જ્ઞાનની દ્રઢતાની કાચબ બતાવે છે. વળી ધર્મ તપ ત્યાગ આદિમાં તો કોઈને ફૂગવા દે નહીં એવા એ સૌ મહાહડીખમ હતા તો પણ સ્વરૂપ જ્ઞાનમાં અટકતા, પણ એ પ્રત્યક્ષ સ્વરૂપમાં નિરુત્થાનપણે જે નિશ્ચય તેને તદાત્મકપણું કે નિર્વિકલ્પ સમાધિ કહી છે તે વિના બધી સવિકલ્પ વાત જાણવી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 19. ગુરુ મુક્ત મુનિએ ઉત્તમ નૃપને શ્રીહરિની કહેલી વાત કરતા કહ્યું, ભગવાનની વાત ગુરુથી સમજાય છે, તેમાં પણ જેને જેટલી આસ્તિકતા ને મોક્ષનો ખપ હોય તેને તેટલી તે વાત સમજાય છે. દેશકાળની વાતનો પાકો અભ્યાસ હોય તે જ્ઞાની ગુરુ છે, એવા ગુરુ કોઈક જ હોય છે. નૃપયહ વાત કરત મેં જોઈ તાકી ગમ નહીં હૈ કોઈ, શ્રીહરિ મો પર કૃપા કીને જીતની વાત સો જનાઈ દીને, સો મેં કહત હું નૃપતિ તોઈ જીતની સ્મૃતિ હરી દિયે મોઈ. મુક્ત મુનિ કહે છે, હે નૃપ, હું જે આ વાત કરું છું તેની કોઈને ગમ નથી. શ્રીહરિએ મારા પર કૃપા કરી જે કંઈ મર્મની વાત હતી તે મને કહી દીધી છે, તેમાંથી જે કંઈ મારા સ્મરણમાં છે તે તમને કહું છું. અગમ વાત કહેવી દુષ્કર છે, એ બધાના અંતરમાં બેસતી નથી. જે આસ્તિક છે, મોક્ષના ખપવાળો છે, સુબુદ્ધિ છે, કપટ કુટિલતાથી રહિત છે તેને આ વાત તરત મનાઈ જાય. શ્રીહરિએ મને કહ્યું હતું કે પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા સર્વ કળાઓમાં કઠણ કળા છે, બ્રહ્મનિષ્ઠ ગુરુ થકી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે, એ વિદ્યા શીખવાનો વિચાર આવવો જોઈએ, સાથે બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવા જોઈએ. દેશ કાળ આદિ વાતનો જેને પરિપક્વ અભ્યાસ હોય એવા ગુરુને બ્રહ્મનિષ્ઠ જ્ઞાની જાણવા. બ્રહ્મનિષ્ઠ સિવાયના અન્ય ગુરુઓ ગર્ધભ તુલ્ય જાણવા, જેમ ગર્ધભનો શબ્દ સુણી ત્રાસ ઉપજે. જ્ઞાન આવડ્યું તે ગુરુ તો કહેવાય પણ બ્રહ્મનિષ્ઠ ગુરુના ગુણ તેનાથી જુદા જ છે. હરિ એવા ગુરુમાં પ્રગટ રહે છે, તેને ઓછા મનુષ્ય પરખી શકે છે. હીરાના પરખું કોઈક જ હોય, હરિ પ્રગટ હોય ત્યારે કોઈ વાતનો મેળ રહે નહીં. એક જ એ એવા છે કે પોતે જે ચાહે તે કરવાને સમર્થ છે. સમર્થને કોઈ મેળ ન હોય, તે જે કરે તે બધું સત્ય જ સત્ય થાય છે. બીજો કોઈ એની દેશી કરી શકે નહીં, દેખાદેખીથી પણ એમના જેવું કરી ન શકે. કરવા જાય તો હંસી થાય. લોકમાં પણ દેખાય છે કે જે માપનું પાત્ર હોય તેમાં તેટલું જ સમાય. માપ્યા વિના તેમાં કોઈ વસ્તુ ભરીએ તો તે સહેજે ઉભરાઈને બહાર પડે છે. શ્રીહરિએ મેઘપુરમાં વાત કરતા કહ્યું, ગાફલનો સંગ કરવો નહીં. ગાફલ નર જ્યાં ત્યાં વિશ્વાસ મૂકે છે અને માર ખાય છે. ભગવાનમાં ચિત્ત રાખતા હોય એવા પુરુષનો સદા સંગ કરવો. પાણીને ગાળીને પીવું તેમ સમજીને ગુરુ કરવા. જોઈ તપાસીને સંગ કરે તેને પસ્તાવાનું રહેતું નથી. શ્રીહરિએ ગુંદાળા ગામના લોકોને વાત કરતા કહ્યું, મિથ્યા ગુરુ જીવને યમપુરીના દુઃખથી છોડાવી શકતા નથી. સાચા ગુરુ હોય તે જ છોડાવી શકે છે, માટે તેમનો આશ્રય કરવો. લોયામાં રાજાઓનો ભાવ જોઈ શ્રીહરિએ રાજી થઈને અમૃત વચનો કહ્યા. જગતનો જીવ જેવા તેવા ગુરુમાં વળગી જાય છે, તે ગુરુની તપાસ કરતો નથી. ગુરુ પોતાની રૂચિ અનુસાર શિષ્યને વર્તાવે છે, પણ મોક્ષદાતા ગુરુની રીત જુદી છે. તે વર્તન જોતા જણાઈ આવે છે. સૂર્ય ગ્રહ છે તેમ બીજા પણ અનંત ગ્રહો છે, પણ તેનાથી અંધકાર ટળતો નથી. સૂર્ય ઉગે પછી અન્ય ગ્રહની મહત્તા રહેતી નથી. તેમ સાચા ગુરુ મળે પછી ખોટા ઓળખાય છે. સાચા ગુરુ ધર્મની વૃદ્ધિ કરે છે, અધર્મનું ખંડન કરે છે, નીતિ નિયમ અનુસાર સૌને વર્તાવે છે. અનીતિમાં ક્યારેય પ્રીતિ રાખતા નથી. નારી અને ધન દેખી તેમાં તણાતા નથી. ચક્રવર્તી રાજમાં પણ લોભાતા નથી. પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી સૌમાં દુઃખ દેખે છે. જ્ઞાન વિના કશામાં લાભ જોતા નથી. લોકમાં કોઈને ઘણું બધું પ્રાપ્ત થયેલું જુએ પણ તેને ભગવાનની સમજ ન હોય તો બધું શૂન્ય ગણે છે. અક્ષરધામમાં રહેલી ભગવાનની મૂર્તિને સદા સાકાર માને છે. બીજાને સ્વધર્મમાં વર્તાવી ભગવાનનું જ્ઞાન દ્રઢ કરાવે છે. પોતાના હૃદયમાં હરિ વગર કોઈને સ્થાન આપતા નથી. ઉત્તમ વિષય પ્રાપ્ત થાય તો તરત ત્યાંથી અળગા થઈ જાય છે. અળગા થવાની મુખ્ય નિશાની એ કે મન વાંછિત કશુંક નાશ પામે ત્યારે રંજ માત્ર દુઃખ ન થાય. ખાન પાન કે સ્ત્રી દ્રવ્ય કાજે ક્યારેય યત્ન કરતા નથી. કોઈ સન્માન ન કરે તો પણ મન મગન રહે છે. આવું જીવથી ન થાય. સિદ્ધ પણ આવું વર્તી ન શકે. એ નિશાની જોઈ સાચા ગુરુની ખાતરી કરવી.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
ભાનુ આજીન્દ્ર દારો અંગિત પ્રભુ તો
ઠેરાવીને પ્રાણ પૂરજીતું ભક્ત તુ ભગવન
પણ ભગવાન પરાણાયણ વળગ્યા
એટલે
મહારાજ કહે ભૂત વળગે તો મૂકતું નથી તો અમે કેમ મૂકીશું
સાંભળ અરે
સ્વામી વાત કરી છે કે પ્રેમ નું હે તો પાણીના ટાંકા
જેવું છે
અને જ્ઞાની નું હે તો પાતાળના કુવા જેવું છે પ્રેમીને તો મહારાજે સાચવવા પડે સાધુએ મહારાજે સાચવવા પડે
પછી
સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ મોટાને શુકરવાનું તાન છે કેમ સમજાય
મોટાને શું કરાવવાનું તાન છે સામાન્ય રીતે ખબર ન પડે કે મોટા પુરુષને શું કરાવવું હોય છે જ્ઞાનની અનંત પ્રકારની વાતો થતી હોય વ્યવહારની અનંત પ્રકારની સત્સંગની અનંત પ્રકારની ભક્તિની અનંત પ્રકારની જ્ઞાન તો કેટલું બધું વિશાળ છે તમારા ભેજા ખતમ થઈ જાય એવું જ્ઞાન યુગ પુરુષે આપ્યું છે તમે સમજી ન શકો એવું જ્ઞાન આપી દીધું રાત્રે ખાધું છે ને તું ઉપર આવે છે શંકરાચાર્યના એ અદ્વૈત જ્ઞાનને કંઈક ઉપનિષદને કંઈક વિચારીએ તો આપણે બી ખ્યાલ બી ના આવે સ્વામીજીએ સાકાર બ્રહ્મે આપના માટે કરુણા કરીને સાધના ખૂબ સરળ બનાવી દીધી જગતના પુસ્તકો વાંચીને આવો તમને તમે કોઈ તમારા જીવનનું રહસ્ય ને મેળવી નહીં શકો ખૂબ વાંચો બુદ્ધિનો વિકાસ થશે શું કરવાનું છે એનો ખ્યાલ નહીં આવે અનુભવ કરજો બધું વાંચવાની છૂટ છે હું મારા ઉશી કે ચાર શાસ્ત્ર રાખું છું કુરાન બાઇબલ ગીતા વચનામૃત ત્યાં છે જોયું તમે જોઈ લેજો શું કરવાનું છે એમાંથી કાંઈ ખ્યાલ ના આવે મહારાજે વરી બહુ સ્પષ્ટતા વચનાવાદમાં સરસ કરી નાખી છે અને એ સ્પષ્ટતામાં વધુ વિશિષ્ટ પ્રકારની સ્પષ્ટતા ગુણાધ્યાન સ્વામીએ કરી આપને ખૂબ નસીબદાર અક્ષર પુરુષોત્તમનો સનાતન સિદ્ધાંત આપણને સમજાયો એથી એ ખૂબ નસીબદાર નિષ્ઠા દ્રઢ થઈ ગઈ એથી એ ખૂબ નસીબદાર પ્રભુએ સંતોએ આપણને પોતાના બનાવ્યા માન્યા એથી એ ખૂબ નસીબદાર આપણને કોઈક સૂઝ પડી ગઈ આ વાતને સમજવા માટે એથી એ ખૂબ નસીબદાર છેલ્લી કોટીની વાત મારે કેવળ પ્રભુના દીકરા થવું છે એ વાતનો પણ ખ્યાલ આવી ગયો એ આપણને એને બુદ્ધિયોગ આપ્યો એટલે આપણને કંઈક ખબર પડી કે આપણને આપને આ કંઈક કરવાનું છે એને બુદ્ધિયોગ ના આપ્યો હોત તો આપણને કંઈ ખબર જ ન પડે હું જસભાઈ સાહેબના મારે જસભાઈના ભરૂચવાળા એમના બાપુજી સાથે હું વાત કરું તો અનંત પ્રકારનું જ્ઞાન કાઢે તો મારી બુદ્ધિ બી નર્વસ સિસ્ટમ બી ગાઢા થઈ જાય મેં કેટલું બધું જગતનું જ્ઞાન ભર્યું છે હું બી વિચાર કરતો થઈ ગયો. મેં ગોપીજી મેં એમને કહ્યું, મેં કહ્યું મને કાંઈ સમજ પડે નહીં, તમારું જ્ઞાન તમે સમજતા રહો અને બીજાને સમજાવતા રહો. સર્વશાસ્ત્રનો એકનો એકનો એક સાર, અંતિમ સાર, મૂળ સાર એક જ છે, સંતની સાથે પ્રીતિ જે દિવસે થઈ તે દિવસે સુખ્યો થઈ જાય. બસ મેં કહ્યું તમે આ માનો છો, પછી ધીમે રીંગે પણ એટલું જ કરવાનું છે ને. પણ જ્ઞાનની તો એટલી બધી વાતો કરે, એટલી બધી વાતો કરે. આપણે તો કેવા નસીબદાર છે, બહુ સુગમ વસ્તુ મળી, સુગમ શિખન સોનાની થાળીમાં એવું મળી ગયું છે. સુગમ શિખન સોનાની થાળીમાં એટલી બધી સહાનુભૂળતા ભગવાન ભજવા માટે આપણને કહી દીધી.
આત્મીય સમાજની જય જય જય.